તારીખ 14/4/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 666 667 અને 668 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 299
ના ઠેકાણા જે ચક્રવર્તી આદિપદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે, અથવા પ્રારબ્ધ ઉદય વાસ થયો તો પણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધ ઉદય સમજીને વેરત્યા છે અને ત્યાગનો લક્ષ રાખ્યો છે. પોતાને 29 વર્ષની ઉંમરમાં ત્યાગના પરિણામો ગ્રસ્ત દશામાં હોવાથી ગ્રસ્ત દશા છોડીને સર્વસંગ પરિત્યાગની દશાની ભાવનામાં એ પરિણામો વિશેષ વિશેષ આ દિવસોમાં ઘટાયા છે અને પત્રોની અંદર એ વિશે વારંવાર એ દરેક મુમુક્ષુના પત્રોની અંદર લખી રહ્યા છે. 664માં પણ એવી વાત છે, 663માં પણ એવી વાત છે, 662માં પણ એવી વાત છે, 662 એક પોષ મહિનાથી ચાલે છે. શું કહે છે કે સામાન્ય પરિગ્રહ હોય તો પણ સંસારી જીવને મમત્વ ઘણું રહે છે. જેમ જેમ પરિગ્રહ વધે છે તેમ મમતા અને મમત્વ ભાવનો રસ જીવને વધતો જાય છે. કોઈને તો પરિગ્રહ ઘટતો જાય તો પણ મમત્વ રસ વધતો જાય છે, પણ સામાન્યપણે જેમ જેમ પરિગ્રહ વિશેષ તેમ તેમ મમત્વ ભાવ પણ વિશેષ થતો જોવામાં આવે છે. એને સમર્થ દ્રષ્ટાંતથી અહીંયા કહે છે કે ચક્રવર્તીનું જે પદ છે એમાં પુણ્યનો ઉદય એટલો બધો હોય છે કે અત્યારે તો કોઈને જોવા પણ મળે નહીં. ઉત્કૃષ્ટ સંપત્તિ, મનુષ્ય પર્યાયમાં કોઈને પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંપત્તિ હોય તો એ ચક્રવર્તીનું હોય છે. જો ચક્રવર્તીનું પદ એ ઉત્કૃષ્ટ સંપત્તિનું ઠેકાણું છે તો પણ જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ચક્રવર્તી છે, બે પેજ છે, કોઈ જ્ઞાની પણ હોય કોઈ જ્ઞાની ન પણ હોય. જો મિથ્યાત્વ અવસ્થામાં ચક્રવર્તી પદ હોય તો મમત્વનો રસ એટલો બધો તીવ્ર થાય કે એ જીવ મરીને સાતમી નારકીએ જાય. સામાન્યપણે પણ એવી લોકોક્તિ થઈ ગઈ છે કે રાજેશ્વરી તે નરકેશ્વરી. રાજપાટ ભોગવવામાં એટલો બધો રસ હોય છે કેમ કે એની પાસે સંપત્તિ વધારે છે, એવા માથા પરિણામ કરે છે, અશુભ પરિણામ તીવ્ર રસથી કરે છે, એના ફળમાં નરક ગતિમાં જાય છે, અધોગતિમાં જાય છે. પણ જે જ્ઞાની છે, ચક્રવર્તી હોવા છતાં પણ જે જ્ઞાની છે તેને મુખ્યપણે શું દેખાય છે, પોતાની સંપત્તિ બાજુ ઉપયોગ જતા કે આ તો ચાર દિવસની પણ ચાંદની નથી, એકદમ અનિત્યતા દેખાય છે. જ્યાં થોડો સમય રહેવું છે અને અચોક્કસ મુદત સુધી રહેવું છે, સરકારી ઓફિસરની બદલી થાય તો સામાન્ય વર્ષ રીતે તો 3 વર્ષે 5 વર્ષે એને કરવું જ પડે, એમ અહીંયા 50-60 વર્ષ જાય એટલે જવું જ પડે. પણ નિયમ નથી 6 મહિનામાં પણ બદલી થાય અને 6 દિવસમાં પણ બદલી થાય. ભલે ગમે તેવું સારું ક્વાર્ટર આપ્યું હોય પણ અહીંયા જાજુ રહેવાનું નથી એવા ભાન સાથે એ રહે છે, તેથી એમાં એને બહુ રસ પડતો નથી. પોતાનું ઘર હોય, જાણે અહીંયા કાયમ થાણા થાપીને રહેવું છે, અહીંથી હવે જવું જ નથી, તો એને સુશોભિત કરવા માટે એટલો રસ લગાડે, એને સારામાં સારું દેખાવમાં ચોખ્ખાઈમાં બધી રીતે સારામાં સારું ગોઠવણીમાં એવું કરે કે ત્યાં એને રહેવું બહુ ગમે, રસથી રહેવું ગમે. જેને રસથી રહેવું ગમે એને નીકળવું કેમ ગમે ત્યાંથી? ગુરુદેવ શ્રી કોઈ મોક્ષને ત્યાં પધરામણી કરી હશે, ફર્નિચર મર્નિચર એવું સરસ પોલિશ હશે, પોતે કહેતા હતા. એક એક દાદરાનો કઠોળો પોલિશ, પીપાઈ પોલિશ, બધું પોલિશ પોલિશ, લાદી પોલિશ, બધું સારામાં સારું. મને વિચાર આવ્યો કે જો ગુરુદેવને કેવા પરિણામ છે, કે આ બચારાને અહીંથી નીકળવું કેવી રીતે ગમશે? કાઢી તો અહીંયા રહેવા તો દેવાના નથી, કાઢો કાઢો તો થવાનું જ છે, હટ કાઢો હટ કાઢો, આને કેવી રીતે નીકળવું ગમશે? એ વખતે પરિણામ એના એટલા બગડી જશે, એટલા બગડી જશે, એવા ખરાબ થશે, શુદ્ધ સ્થાન ગુમાવી બેસે, એટલો દુઃખી થશે જીવ કે એને છેલ્લે છેલ્લે નથી. એ જ્ઞાની જીવો તો એને અનિત્ય દેખે છે કે આ તો 4 દિવસની ચાંદની પૂરી નથી, અને એ ગમે તેટલા સારા વૈભવશાળી સંયોગો દેખાતા હોય તો પણ એમાં રાચવા જેવું નથી, એમાં રસ લઈને રાચવા જેવું નથી. એવું અનિત્યપણું દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે. સરવાળા એમને શું રસ તો નહોતો, રહ્યા ત્યારે પણ રસ નહોતો, રહ્યા ત્યારે કેવા પરિણામ હતા એ તો હજી હવે કહેશે બીજી રીતે. પણ પહેલા એમણે સરવાળે શું કર્યું, જીવનના ફળ સ્વરૂપે શું કર્યું, તે પુરુષો એને છોડીને ચાલી નીકળ્યા, એનો ત્યાગ કર્યો. જેમાં એમની પરિણતિ છૂટેલી હતી, પરિણતિએ તો ત્યાગ વર્તતો હતો પણ હજી ઉપયોગ જાતો હતો, ફરી ફરીને ઉપયોગ જતો હતો, એ પણ ન જાય એટલા માટે એને છોડીને ચાલી નીકળ્યો. સરવાળે એ રીતે એમણે પોતાના આત્મહિતાર્થે એ ઉચિત સમજાય, એનો ત્યાગ કરવો એ ઉચિત સમજાય છે. જ્યારે પ્રારબ્ધ ઉદય એમાં વાસ થયો, એ સંયોગોમાં પૂર્વકર્મને ભોગવવા માટે વસવું પડ્યું, વસવું હતું નહીં પણ વસવું પડ્યું, તો પણ અમૂર્છિતપણે રહ્યા, એમાં મૂર્છા ખાધી નથી. પરિગ્રહને એ રીતે કહ્યો છે ભગવાન ઉમાસ્વામીએ, મૂર્છા પરિગ્રહ, જેમાં પરિગ્રહને વિશે મૂર્છા થાય છે, જે પર સંયોગોને વિશે જીવ મૂર્છા થાય છે એને પરિગ્રહ કહે છે. મૂર્છા થાય છે ત્યારે શું થાય છે કે જીવ પોતાનું ભાન ભૂલે છે, એમ પોતાનું નિર્લેપ જ્ઞાન તત્વ નાયક સ્વરૂપ આત્મા છે, જેને દ્રવ્યથી ક્ષેત્રથી કાળભાવથી કોઈ સંયોગો સાથે સંબંધ નથી, તે પોતાના સર્વથા ભિન્નપણાને ભૂલે છે અને અભિન્નપણું સ્વીકારે છે, એની મૂર્છા થઈ ગયો છે. જ્ઞાનીઓ મૂર્છિતપણે એમાં રહેતા નથી. પ્રારબ્ધ ઉદય વાસ થયો તો પણ અમૂર્છિતપણે એમાં મૂર્છા રાખ્યા વિના અને ઉદાસીનપણે એમાં નિરસપણે, ઉદાસીનપણે એટલે નિરસપણે રસ આવ્યા વગર માત્ર પૂર્વકર્મનો ઉદય સમજીને વેલતા છે કે આ એક પૂર્વકર્મનો ઉદય આવ્યો છે. છોટું છોડવા જતા બાહ્ય કારણો રોકે છે, આવી ગયું છે. છોડવા જતા બાહ્ય કારણો રોકે છે એવી પરિસ્થિતિ સમજીને એ વર્ત્યા છે, અને વર્ત્યા છે ત્યારે પણ એમણે ત્યાગનો લક્ષ રાખ્યો છે કે ગમે ત્યારે આમાં વહેલી તકે આ છોડી દેવું છે. તકની રાહ જોવે છે, લાગ જોવે છે કે ક્યારે હું છોડું, ક્યારે હું છોડું. જેને છૂટું છૂટું થઈ રહ્યું છે એને એમાં રસ આવતો નથી. આવી રીતે ચક્રવર્તીના બાને પોતાના ત્યાગની ભાવનાને પોષે છે. પોતાને જે સંયોગોમાં રસ રહ્યો નથી એને છોડવા છે, એ સંયોગોને ત્યાગવાના પરિણામોનું રસનું સિંચન કરે છે. જો ચક્રવર્તી વિચારવાન પુરુષો હતા, એમ કહ્યું જ્ઞાની હતા એટલે વિચારવાન પુરુષો હતા, એમણે પોતાના આત્માના હિત ખાતર આવા ઉત્કૃષ્ટ વૈભવશાળી સંયોગોને છોડ્યા છે, એમ કરીને પોતાને પણ પ્રાપ્ત સંયોગો છોડવા છે એવી ભાવનામાં એ પોસ્ટકાર્ડ લખ્યું છે. તો પણ એવી વાત લખી એમણે તો એમની ભાવના ઘૂટી છે. મુમુક્ષુ જીવને સામાજીવને એની યોગ્યતા અનુસાર જે સમજવું હોય તે સમજે, પરિણમવું હોય તો પોતાની યોગ્યતા અનુસાર પરિણમે, પોતે તો પોતાની ભાવનાને ઘૂંટી છે, ભાવી છે. મહાત્મા બુદ્ધ એટલે આ ગૌતમ બુદ્ધ થયા. અત્યારે જે સંપ્રદાય બૌદ્ધ સંપ્રદાય ચાલે છે, બૌદ્ધિઝમ કે છે, ખાસ કરીને ચીનમાં, જાપાનમાં, બર્મામાં, લંકામાં, આજુબાજુમાં, આપણા આજુબાજુના દેશોમાં આ સંપ્રદાય ઘણો વિસ્તર્યો છે, અને હિન્દુસ્તાનના પૂર્વ ભાગમાં પણ એના ઘણા મંદિરો જોવામાં આવે છે. મુંબઈમાં ક્યાંક ક્યાંક મંદિરો છે, પણ ખાસ કરીને બિહારમાં તો એ વિચર્યા છે. બુદ્ધગયા ગયાની પાસે નજીકમાં છે, 5-7 માઇલ દૂર બુદ્ધગયાના સ્થળ છે, ત્યાં તો એનો મુખ્ય આશ્રમ છે, ગૌતમ બુદ્ધનો મુખ્ય આશ્રમ છે. અને ત્યાં બહુ ઘણા મંદિરો જુદા જુદા પ્રદેશવાળાએ પણ ત્યાં બાંધ્યા છે. જાપાનવાળાએ બાંધ્યા છે, ચીનવાળાએ બાંધ્યા છે, રંગૂનવાળાએ બાંધ્યા છે, હિન્દુસ્તાનવાળાએ પણ ઘણા મંદિરો છે. એમના વિષયમાં એમને વૈરાગ્ય છે, તો વાત તો એટલી જ લેવી છે, સિદ્ધાંતિક વાત અહીંયા નથી લેવી. કારણ કે એ વાત તો એ 27મા વર્ષમાં ગાંધીજીને કહી ચૂક્યા છે કે ગૌતમ બુદ્ધ મોક્ષે ગયા નથી. ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો છે કે ગૌતમ બુદ્ધ મોક્ષે ગયા નથી. આપણા દેશમાં પણ રાજ્ય ચિહ્નમાં, ધાર્મિક ચિહ્નમાં, બૌદ્ધ ધર્મનો ચિહ્ન છે. અશોક ચક્ર છે, સમ્રાટ અશોક ચક્ર તો એ બૌદ્ધ ધર્મને અનુસરનારો હતો. એનું ચક્ર આપણા રાષ્ટ્રધરીમાં છે, અશોક ચક્ર જેને કહેવામાં આવે, અશોક સ્તૂપમાં છે. હિન્દુસ્તાનમાં પણ રાજની અંદર તો બૌદ્ધ ધર્મની પ્રધાનતા છે. આજે છે એ ગૌતમ બુદ્ધને એમના જીવનની અંદર જેમમાં તે અર્થ કોઈ રાજકુમાર હતા એમના જોશ, રાજકુમાર જન્મે ત્યારે તો એના જોશ જોડાવવામાં આવે. સામાન્ય પૈસાદાર માણસો પણ કુંડળીને બધું કરાવે છે, ત્યારે રાજની અંદર તો જ્યોતિષીઓને પૈસા આપવામાં આવતા હોય છે અને પોષણ આપવામાં આવે, દાન આપવામાં આવતું હોય છે. તો જ્યોતિષીઓ રાજકુમારનો તો જોશ જોવે ત્યારે એવો ભવિષ્યની આગાહી કરવામાં આવેલી છે કે આ રાજકુમાર કોઈ મોટા ધર્માત્મા થશે, ત્યાગી થશે, સંસારમાં આ માણસ રહેવાનો નથી. એવી કુંડળી જોયેલી ત્યારે એના મા બાપને પસંદ નહીં પડેલું કે મારો છોકરો રાજપાટ ભોગવ્યા વગર જીવનમાં ભાગી જાય એવું ઈચ્છતો નથી. એટલે એને કોઈ પણ વૈરાગ્ય થાય એવા પ્રસંગો નજરે ન ચડે એવી રીતે એને રાજમહેલની અંદર સાચવવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. અને ક્યાંય વૈરાગ્ય ન થાય, વૈભવ વિલાસમાં પડી જાય એવી જ રીતે આને રાખો. ક્યાંય આ માણસને એવું ન લાગવું જોઈએ કે આ સંસારમાં દુઃખ છે. દુઃખી માણસોને કે દુઃખના પ્રસંગો આની નજરે ન ચડવા જોઈએ. અને આપણા રાજમહેલની અંદર તો ક્યાંય દુઃખ ન દેખાય એવી વ્યવસ્થા કરી શકે. રાજમહેલ તો એ જમાનામાં પણ, આજે નીલમબાગ જોઈએ છીએ તો 2-4 square miles ઘેરાવામાં છે. મોટા મોટા રાજાને તો માઇલો સુધી કોઈ વસ્તી જ ન દેખાય, એના બાગ બગીચા એવા જ બધા અંદર સાધનો હોય કે ક્યાંય એને લોક સંપર્કમાં આવવાનું ન થાય. એટલે એમનું લગ્ન થયા ત્યાં સુધી એને ક્યાંય પણ એવા પ્રસંગની અંદર આવવા નથી દીધા. ત્યાર પછી એને ત્યાગ થયો. મહાત્મા બુદ્ધ એટલે ગૌતમ બુદ્ધ, જરા એટલે ગઢપણ, દારિદ્ર્ય એટલે ગરીબી, રોગ અવસ્થા અને મૃત્યુ અવસ્થા, ત્રણ તો શરીરની અવસ્થા છે. ગઢપણની અવસ્થા, રોગની અવસ્થા અને મૃત્યુની અવસ્થા. અને દારિદ્ર્ય એટલે ગરીબાઈ, ગરીબાઈને લઈને થતું દુઃખ. એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજીત દેખીને, કે આ ગઢપણનું દુઃખ, દરિદ્રતાનું દુઃખ, રોગનું દુઃખ કે મૃત્યુનું દુઃખ એ ટાળવું હોય, એના ઉપર જીત મેળવવી હોય, ચારે ઉપર ચાર પ્રસંગ એમને જોવા મળેલા છે. અને ચારે ચાર પ્રસંગે એમને અંદરમાં ઘણો વૈરાગ્ય થયો છે. અને એક રાતે, અડધી રાતે પોતાના શયનખંડને છોડીને એની પત્ની રાણી અને દીકરાને છોડીને ભાગી જાય છે જંગલમાં. સ્મશાન વૈરાગ્ય આવ્યો હોય ઘડીકમાં ઉડી જાય, ક્યાં ત્યાં ઉડી જાય સગડાને પણ. એવું છે, સમજણને જરા પણ જીવનમાં પરિણમનમાં ઉતારવાની કોશિશ નથી. એટલો ઉપર છેલ્લું એ અવલોકન, એટલું એવું જાણવું વિચારવું, એટલું ઉપર છેલ્લું હોય છે કે જીવનમાં ઉતારવા સંબંધીનો, પ્રયોગમાં લાવવા સંબંધીનો કાંઈ પ્રયત્ન નથી હોતો. એટલે એ દશા જીવની થઈ જાય છે. અથવા પોતાના દુઃખના પ્રસંગને વિશે જીવને એટલી ગંભીરતા નથી આવતી, એવો પોતે ગંભીરપણે વિચારતો નથી કે આનો કાંઈ મારે ઉપાય શોધવો જોઈએ. આ આમને આમ જન્મવું ને મરવું, આમને આમ દુઃખી થયા કરવું, આ તે કંઈ જિંદગી છે? કોઈ ગંભીર પ્રયત્ન, ગંભીર રીતે પ્રયત્ન કરીને, ગંભીર રીતે વિચારીને આનો કોઈ નિવેડો લાવવો જોઈએ. એ રીતે જ્યાં સુધી જીવ વિચારતો નથી ત્યાં સુધી એને તે અંગેનો યથાર્થ પુરુષાર્થ ઉત્પન્ન થવો જોઈએ, એ પુરુષાર્થ ઉત્પન્ન થઈ શકતો નથી. એક આત્મજ્ઞાન વિના બાકીના સર્વ અન્ય સર્વ ઉપાયે તે ન જીતી શકાય એવા દુઃખના પ્રસંગો છે. જેને વિશે તેની ઉત્પત્તિનો હેતુ છે એમ જાણીને, જે સંસારને વિશે તેની ઉત્પત્તિનો હેતુ છે એવા સંસારને છોડીને ચાલ્યા જતા, વાહ, એને છોડીને ચાલ્યા ગયા કે આ સંસારમાં રહીને આ પ્રમાણે દુઃખી થવું છે ને, આ સંસાર જ ન જોઈએ. એમને આત્મજ્ઞાન પહેલા સંસારનો ત્યાગ કરીને, બહુ ભાગ જીવોને આમ થાય છે. જેની બહુ ઊંડી વિચારણા નથી એ સીધા કાર્યને સમજીને કાર્યને છોડે છે, કારણ સુધી પહોંચતા નથી. અહીંયા તો આત્મજ્ઞાન એનું કારણ છે, એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે છોડીને ચાલી નીકળ્યા એમ કહ્યું છે. પણ એમણે પુટિન કૃપાળુદેવે એ વાત સ્પષ્ટ કરી છે કે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો નિરૂપણ જોતા, સિદ્ધાંતોનું પ્રતિપાદન જોતા, એમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય અને એના ફળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ વાત સંમત થઈ શકે એવી નથી. ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો છે કે ગૌતમ બુદ્ધ મોક્ષે નથી ગયા એમ તમે શા ઉપરથી કહો છો, એવું કહેવા માટે તમારી પાસે કોઈ પુરાવો છે? બારિસ્ટર હતા ને, જે પુરાવો માંગ્યો છે કે એમને એમ કહી દો છો વગર પુરાવે વાત કરો છો? પુરાવા વગર તો કોઈ વાત કરવી એ ખરેખર વાત કરવા માટે જ લાયક નથી, નિરર્થક વાત છે, સમજણ વગરની વાત છે. પુરાવો તો હોવો જ જોઈએ. એમના સિદ્ધાંતો એ પુરાવો છે, મોટો પુરાવો એમના સિદ્ધાંતો છે. ગૌતમ બુદ્ધને કોઈ પણ માણસના આવા સિદ્ધાંતો હોય અને એ મોક્ષે જાય એ બનવું અસંભવિત છે. ગાંધીજી કેટલા વિચક્ષણ હતા એ બીજી વાત છે, પણ ખરેખર કોઈ જીવ વિચક્ષણ હોય તો એને એમ થાય કે જો ગૌતમ બુદ્ધના સિદ્ધાંતો મોક્ષને માટે યોગ્ય નથી તો કહેનાર માણસ આથી કોઈ વિશિષ્ટ મોક્ષના સિદ્ધાંતોના જ્ઞાતા છે, જાણકાર છે, એમ એનું લક્ષ્ય પહોંચવું જોઈએ. દુનિયાભરના સિદ્ધાંતોની ખબર છે, કેમ કે એમણે બધું પૂછ્યું છે. એમણે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ સંબંધીનું પૂછ્યું છે, શ્રી રામ અને શ્રી કૃષ્ણને માનવાથી મોક્ષ થાય કે નહીં એ પણ પૂછ્યું છે, શું ચમત્કારોનો વિષય પણ પૂછ્યો છે, બાઇબલની વાત પણ પૂછી છે, બૌદ્ધ ધર્મની વાત પણ પૂછી છે, સહજાનંદ સ્વામીની વાત પણ આવી છે, બધું વાંચી ગયા છે. એ બધા સિદ્ધાંતોની ખબર છે એમને, કોને કોને શું શું વાત કરી છે. નાની ઉંમરમાં તો એમને એમ કહેવું જોઈએ કે આખા જગતના સાહિત્યને જાણે ડોળી નાખ્યું છે અને એમાંથી રત્ન કાઢ્યું છે કે આ જગતમાં જેમ એક જ્ઞાનમાં બે તલવાર ન સમાય એમ જગતમાં જૈન છે તે અદ્વિતીય મોક્ષ માર્ગ છે. એની બરાબરીમાં અજોડ મોક્ષ માર્ગ કોઈ હોય તો તે જૈન ધર્મનો છે, એમ કરીને એ વાત એમણે બહુ સ્પષ્ટ કરી છે. આ જગતમાં જેમ એક જ્ઞાનમાં બે તરવાર નથી એમાં જગતમાં બે જૈન નથી, બીજો કોઈ જૈન નથી. એમ કહીને એમ કહ્યું કે જૈનના અનેક સંપ્રદાયો છે એ બધા સાચા, બે જૈન હોય શકે નહીં, જૈન તો એક જ હોય, ગમે તે એક સાચો છે. વિચારવાન પુરુષો નક્કી કરે કે ખરેખર કોણ સાચો છે. સંકેત તો કેટલો કર્યો છે, 20 વર્ષે પત્ર લખ્યો છે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને, પણ એમાં એ વાતો કરી લખી છે. 20 વર્ષની ઉંમરે, આ તો 29 વર્ષની, 9 વર્ષ ગયા છે, ત્યાર પછી તો જ્ઞાન દશા પ્રાપ્ત, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને આ તો લખે છે. હા, એ તો રાષ્ટ્ર લેવલના દેશ લેવલના વિદ્વાન હતા જબરજસ્ત. કે છે કે એક આત્મજ્ઞાન સિવાય કોઈ દુઃખને જીતી ન શકાય, અજીત છે એમ જાણીને જેને વિશે તેની ઉત્પત્તિનો હેતુ છે એવો આ સંસાર તેને છોડીને ચાલી નીકળ્યા હતા. હવે એના ઉપરથી વાત કરે છે કે શ્રી ઋષભાદી અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે. જૈન ધર્મમાં પણ એવા અનંત જ્ઞાનીઓ થયા, તેમણે પણ સર્વસંગ પરિત્યાગ કરીને, સંસારનો ત્યાગ કરીને એ પણ ચાલી જ નીકળ્યા હતા. એ લોકો પણ પૂર્વકર્મના યોગે રાજપાટમાં હોવા છતાં ઋષભદેવ ભગવાનના પુત્ર પોતે ચક્રવર્તી હતા, ભરત નારાયણ, જેના ઉપરથી આ દેશનું નામ હજી ભારત દેશ ચાલે છે. એક કોડા કોડી સાગર સમર્થ થઈ ગયા. એ પણ એમણે પણ એ જ ઉપાય ઉપાસ્યો હતો, એ પણ ચાલી નીકળ્યા. એમણે પણ ચક્રવર્તી પદને ક્ષણ માત્રમાં છોડી દીધું અને સર્વજીવોને તે ઉપાય ઉપદેશો છે એ રીતે પોતે પણ ત્યાગ કરીને બીજાને પણ ત્યાગનો ઉપાય ઉપદેશો છે. હા, એટલી વાત જરૂર છે કે તે ત્યાગ કયા પ્રકારે કર્યો હોય તો તે યથાર્થ કહેવાય, અથવા એવો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચારવા યોગ્ય છે. એ પહેલું વિચારીને પછી તે ત્યાગમાંનો વિચાર અંકુર વિશેષપણે ઉત્પન્ન થઈને એનો ત્યાગ થાય તો એનું ફળ અવશ્ય આવે. જોકે ત્યાગની પ્રધાનતા દિવ્ય ધ્વનિમાં પણ ઘણી ઘણી આવી હશે, એટલે દરેક સંપ્રદાયમાં ત્યાગની પ્રધાનતા ઘણી છે અને ત્યાગનો મહિમા પણ ઘણો છે. પણ તે ત્યાગ કયા પ્રકારે હોય તો યથાર્થ કહેવાય એ વાત લુપ્તપ્રાય છે, લગભગ લોપાઈ ગઈ છે. એટલે માત્ર ત્યાગનો મહિમા રહી ગયો છે, એની યથાર્થતાને આજે સમજવામાં આવતી નથી, એટલે ત્યાગનું ફળ પણ જોવામાં આવતું નથી. ત્યાંથી વાત વિચારવી જોઈએ વિશેષ કે વૃત્તિનું દમન કરીને ત્યાગ કરવામાં આવે છે, પરિણામોને દાબીને જે ત્યાગ કરવામાં આવે છે તે ત્યાગ યથાર્થ પ્રકારે કરાયેલો નથી. પણ ત્યાગ અને ગ્રહણના ગુણ દોષોને સમજીને સહજ વૃત્તિ ઉપરામ પામે, વિરામ પામે, ઉપશમિત થાય, શાંત થાય, એને દાબવી ન પડે એવા પ્રકારે જો ત્યાગ કરવામાં આવે તો એ ત્યાગનું સફળપણું થવું સંભવ છે. એમ યથાર્થ પ્રકારે ત્યાગ કરવાનો પ્રકાર હોવો જોઈએ, અયથાર્થ પ્રકારે ત્યાગ કરનારાઓ એમાં પણ નિષ્ફળ જાય છે. એ તો ત્યાગ કહો કે જ્ઞાન કહો, જ્ઞાન પણ યથાર્થ પ્રકારે થયું હોય તો તે સફળ છે, અયથાર્થ પ્રકારે થયું હોય તો તે નિષ્ફળ જાય છે અથવા નુકસાનનું કારણ થાય છે. એમ ત્યાગમાં પણ લાભનું કારણ થવાને બદલે પરિણામ બગડે ત્યારે નુકસાનનું કારણ થાય છે. એ આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને, તે આત્મજ્ઞાન દુર્ગમ્ય ઘણું કરીને તે જલ્દી સમજી શકાતું નહીં હોવાને લીધે, ત્યાં સુધી જીવો નહીં જલ્દી પહોંચી શકતા હોવાને લીધે, એમ દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા તે સત્પુરુષોએ ભક્તિ માર્ગ પ્રકાશ્યો છે. સહજપણે જ્ઞાનમાં અને ત્યાગમાં પ્રવેશ કરવાની એક ભૂમિકા સમજવું જોઈએ. સત્પુરુષોનું દેવગુરુ શાસ્ત્રનું બહુમાન કરવું અને તે પણ ઓળખીને બહુમાન કરવું, એ એમને એનો યથાર્થ રસ્તો બતાવ્યો છે. જ્યાં સુધી દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષને ઓળખીને એમના પ્રત્યેના બહુમાન તરફ ન વળાય અને સીધે સીધો કોઈ જ્ઞાન માર્ગે કે ત્યાગ માર્ગે પ્રગતિ કરવા માગે છે, તો કોઈ એક અપવાદને છોડીને લગભગ જીવો ભૂલાવવામાં પડે છે અથવા ઉન્માર્ગે ચડી જાય છે. એવું જાણીને અને આત્મજ્ઞાનનું એવું દુર્ગમ્યપણું સમજીને તે સત્પુરુષોએ નિષ્કારણ કરુણાશી લેવા, એમને કાંઈ આ રસ્તો ચીંધવામાં બીજું કોઈ કારણ નહોતું. જીવો આત્મહિત માટે આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરવા છતાં ખોટા રસ્તે ચડી જઈને નુકસાન કરીને બેસે, એટલા માટે એમણે આ રસ્તે ચડાવ્યા છે કે જે સર્વ અશરણ ને નિશ્ચળ શરણરૂપ છે. આ વાત 193માં વિશેષપણે કરશે. જ્ઞાન માર્ગે કેટલા જોખમ રહેલા છે, ત્યાગ માર્ગે કેટલા જોખમ રહેલા છે, અને એટલા જ માટે ભક્તિ માર્ગથી શરૂઆત કરાવવામાં આવી છે એમ કહીને એ વાતને એમણે ત્યાં પણ પ્રતિપાદન કર્યું છે. ભક્તિનું સ્વરૂપ ન સમજે તો એ પણ ઓગ ભક્તિ એ જેમ એમના અનુયાયીઓની દરેક પરિસ્થિતિ થઈ અને બીજા સંપ્રદાયોમાં કે આપણે ત્યાં પણ જે પરિસ્થિતિ છે ભક્તિની, એ રીતે ભક્તિનું સ્વરૂપ સમજવા યોગ્ય નથી. અઠવાડિયા પછીનો પત્ર છે. દરમિયાનમાં એમનો એક પત્ર સામેથી મળી ગયો છે. અસંગ એવું આત્મ સ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવવા યોગ્ય છે એમાં સંશય નથી. શું કહે છે કે જો સર્વ દુઃખને નાશ કરવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે અને એક આત્મજ્ઞાન સિવાય યથાર્થ પ્રકારે કોઈ દુઃખનો નાશ કરી શકાતો નથી અથવા સર્વ દુઃખોનો નાશ કરી શકાતો નથી, તો એ આત્મજ્ઞાનને સુલભપણે પ્રાપ્ત થવાર છે. અથવા અસંગ એવું આત્મ સ્વરૂપનું જ્ઞાન થવાર છે. કેવું છે આત્મ સ્વરૂપ? થાક્યો અસંગ તત્વ છે, જેને કોઈની સાથે કોઈ સંગ નથી. કોઈ આત્મા સ્વરૂપે કરીને કોઈનો સંગ રાખે એ પરિસ્થિતિ સ્વરૂપમાં નથી. એ આત્માને કોઈ સગો નથી, એ આત્માને કોઈ સંબંધી નથી. મૂળ સ્વરૂપે જો આત્મ સ્વરૂપ જોવામાં આવે તો એને કોઈ સગા સંબંધી છે નહીં. એને ન તો કોઈ જડના સંબંધો છે, ન તો કોઈ ચેતનના સંબંધો છે, ન તો સચેત અચેત મિશ્ર પદાર્થોના પણ કોઈ સંબંધો. જેટલા સંબંધો છે એ કલ્પિત માત્ર છે. કેટલે કેવા છે? કલ્પિત છે. વાસ્તવિકપણે કોઈ સંબંધ જીવને નથી. એવું જે અસંગ આત્મ સ્વરૂપ છે એ જીવને સંગના યોગે સમજાતું નથી. જે સંગની કલ્પના કરીને બેઠો છે એ કલ્પનાની નિવૃત્તિ ન થાય, એ કલ્પના એની કલ્પના છે એમ જાણીને નાશ ન થાય ત્યાં સુધી જીવને અસંગ એવું આત્મ સ્વરૂપ સમજાતું નથી, એનું જ્ઞાન એને થતું નથી. એવું આત્મસ્વરૂપ સમજાવવા માટે, સમજવા માટે સત્સંગને યોગ, સત્સંગનો યોગ એ સૌથી સુલભ જણાવવાનો યોગ છે એનું સ્થાન બતાવ્યું. જો આત્મજ્ઞાન અસંગ તત્વનું જ્ઞાન કરવું હોય તો તું સત્સંગમાં જજે, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કરી ગયા છે કે જેને સત પ્રગટ થયું છે એવા જે સત્પુરુષ છે એનો સ્વછંદ રહીતપણે, એટલે પોતાના વિચારો છોડીને, પોતાના અભિપ્રાયો છોડીને, વૈરાગ્ય સમેત, ભક્તિ સમેત એની ઉપાસના કરવી, સંઘની સમાગમની ઉપાસના કરવી, એને પરમ સત્સંગ કહેવામાં આવ્યો છે. એને પરમ સત્સંગ એવું નામ આપ્યું છે. એવો સત્સંગનો યોગ ન હોય ત્યારે જેને સંસારથી છૂટવું છે, એવા સંસારથી છૂટવાના જે કામી જીવો હોય, જેને ખરેખર આત્મકલ્યાણ કરવું છે, બીજો હેતુ નથી જેને, એકમાત્ર હેતુ જેને છે, એવા જીવોનો સંગ કરવો, એવા જીવોના પરિચયમાં રહેવું, અને એ જ વિષય અર્થે વિચારણા કરવી, એના જ માટે વિચારણા કરવી, એ જ માર્ગમાં આગળ વધવા માટેની ખોજ કરવી સાથે મળીને, એ વગેરે પ્રકારનો સત્સંગ કહેવામાં આવે છે. સત્સંગ કેવી રીતે કરવો એનો હવે પછી એક પત્ર આવે છે, 670 નંબરમાં એ વિશે આપણે લેશું. 670 નંબર છે એ સત્સંગ મુમુક્ષુ એ કેવી રીતે કરવો, આત્મજ્ઞાન ન હોય તો પણ સત્સંગ કરવો હોય તો કેમ કરવો, એ વિશે બહુ સારો મુદ્દો છે. અહીંયા તો એટલો જ મુદ્દો છે કે અસંગ એવા આત્મ સ્વરૂપને જાણવા માટે સત્સંગ છે, સત્સંગનો યોગ એ સૌથી સુલભપણે સહેલાઈથી આત્મ સ્વરૂપને જાણવાનું એક સ્થાન છે, એક પ્રસંગ છે. એમાં બિલકુલ સંશય નથી, એમાં શંકા પણ કરવા જેવી નથી. એમ કે છે કેમ કે પોતાના અનુભવથી વાત કરે છે. એમણે પણ કરવા માટે ઘણા ધમપછાડા કર્યા છે, સત્સંગ સિવાયની ઘણી માથું કરી જોઈ છે, ઘણો પરિશ્રમ કર્યો છે, નિષ્ફળ પણ ઘણી વાર ગયા છે, અને સત્સંગના યોગે સફળ થયા છે. પોતાના અનુભવને જાહેર કર્યો છે ઠામ ઠામ. પ્રસંગ એવું આત્મ સ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું મહાત્મ તેથી કરીને આ કારણને લીધે સત્સંગનું મહાત્મ સર્વજ્ઞાની પુરુષોએ અતિશય કરીને કહ્યું છે. આ વાત કરી હતી કે કોઈ માણસ નિવૃત્તિ લઈને આવે, નાની ઉંમર હોય, ઓછું સમજે, ઓછી લાયકાત હોય તો પણ ગુરુદેવ એને પ્રશંસા કરતા. કેમ કે સતના યોગમાં સત્સંગમાં આવ્યો માટે. મુદ્દો તો એટલો જ છે અંદર, આથી વધારે મુદ્દો નથી. એને સત્સંગને તો પસંદ કર્યો ને, એને એટલો તો વિવેક કર્યો ને, પછી કેટલું કામ કરે એની યોગ્યતા ઉપર આધારિત છે. પણ એને જે સત્સંગ માટેનું કદમ ભર્યું, પગલું ભર્યું, એ આવકારવા જેવું છે. એટલે એને રિસ્પોન્સ આપતા જવું. એમ સર્વ મહાત્મા સર્વ જ્ઞાની પુરુષોએ સત્સંગનું મહાત્મ અતિશય કરીને કહ્યું છે, ઘણું ઘણું કહ્યું છે, વિશેષ કરીને કહ્યું છે. તે યથાર્થ છે, તે વાત યથાર્થ છે. એમાં વિચારવાને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી. શૈલી કેવી કરી છે, જો કોઈને એમાં પણ વિકલ્પ થાય તો એમ સમજવા યોગ્ય છે કે હજી એને વિચારવાન પણ આવ્યું. સાચી બુદ્ધિ છે એમ કહેશો, વિચારવાન એટલે પાકટ બુદ્ધિ વાળો, મેચ્યોરિટી જેને કહેવામાં આવે છે. કે વિચારવાનને તો એમાં કોઈ વિકલ્પ પણ થવા યોગ્ય નથી, આમ હશે કે નહીં હોય, સત્સંગ લાભદાયી હશે કે નહીં લાભદાયી હોય. આપણે એકલા એકલા વાંચીને આપણે આપણું કરી લઈએ, આપણે આપણા ઘરે બેસીને આપણું કરી લઈશું, એ વાતમાં કાંઈ માલ, ભલે બે જ જણા હોય, એવું નથી કે ટોળું ભેગું થાય, તો બે જણા હોય, ચાર જણા હોય, ત્રણ જણા હોય, પાંચ જણા હોય, ભલે વિશેષ સંખ્યા ન હોય, પણ હોય એવા એવા પાત્ર જેવો હોય, એટલે જે ખરેખર પામવા માટે તૈયાર થયા હોય, જેને આત્મ સ્વરૂપ પામવું છે એવી અંદરમાં લગ્ન ધગશ થઈ હોય, એવા જીવોનો સંગ તે સત્સંગ છે, અથવા પામ્યા હોય એવા જીવોનો સંગ તે સત્સંગ છે. અને એમાં એ સત્સંગ છે આત્મજ્ઞાન શું સુલભ છે, એમાં કોઈ વિચારમાન ને તો વિકલ્પ પણ થવા યોગ્ય નથી, એમાં પણ કોઈ વિકલ્પ કરે આમ નહીં ને આમ, સત્સંગ કરતા આમ સારું છે, સત્સંગ કરતા વાંચી લેવું સારું છે, સાંભળી લેવું સારું છે, બે પ્રસંગ છે, આપણે એકાંતમાં ચિંતન કરી લેવું સારું છે, ત્રીજી વાત આ છે, કાં તો કે આપણે સાંભળો સાધન થઈ ગયા છે ને ટેપ રેકોર્ડિંગના બીજા, કાં તો કે આપણે વાંચો ઘરે બેસીને, કાં તો કે એકાંતમાં બેસીને ચિંતનમાં ઉતરો, કાંઈ સત્સંગની જરૂર નથી, અથવા આપણને એના કરતાં આમાં પણ કાંઈક ઠીક લાગે છે, એને જે સત્સંગ સંબંધી કોઈ પાકટ વિચાર કર્યો હોય, પરિપક્વ વિચાર કર્યો હોય એવું દેખાતો નથી. એમાં વિચારવાને કોઈ રીતે વિકલ્પ, વિકલ્પ એટલે કોઈ બીજો ઓલ્ટરનેટિવ, શું આના બદલે આમ, એની બદલી, એની અવેજી વિકલ્પમાં, એ વાત મુમુક્ષુજીએ વિચારવા દેવી નથી. બહુ અનુભવથી લખ્યું છે, એમણે પોતાના અનુભવનો નિચોડ કાઢીને મૂકી છે, એ પોતે બહુ હેરાન થયા છે. પાછલા ભવોમાં એમણે કાંઈ પ્રયત્ન કરવામાં બાકી નથી રાખી કે અત્યારે બીજા જીવો જે પ્રયત્ન કરે છે એથી ઓછો કર્યો હોય, એવું નથી, બહુ પ્રયત્ન કર્યો છે, અને ત્યાર પછી જે સત્સંગથી સફળતા મળી છે ચપટી વગાડે એવી રીતે મળી છે, જેમ કે છે ને કે કર્યો કોયડો કોડીનો નહીં, એમ સત્સંગમાં કોઈ આત્મજ્ઞાની મહાત્મા એમને મળ્યા છે. અને 194મો પત્ર એમને જે લખ્યો છે એના ઉપર લખ્યો છે કે એ મહાત્મા મળતા એમને જે આત્મજ્ઞાન થયું છે એ એવું સુલભપણે થયું છે કે એમને થયું કે આ ખોટો પરિશ્રમ કર્યો હતો, અત્યાર સુધી આ બધી માથાફોડ કરી એ ખોટે રસ્તે કરી, સાચો રસ્તો પકડ્યો નહીં, અને તેથી મને આત્મજ્ઞાન ન થયું, હવે આત્મજ્ઞાન થતા આ વાત મને સમજાય છે. 194 બહુ બહુમાનથી પત્રની શરૂઆત બહુ બહુમાન કરીને કરી છે. પાનું 259 જે જ્ઞાની પુરુષથી એમને જ્ઞાન થયું છે એના માટે એમણે કેટલા બહુમાનવાચક શબ્દો વાપર્યા છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદે, શું ભક્તિથી ભક્તિથી શરૂઆત કરી છે, એમના ચરણ કમળની વાત કરી છે સિદ્ધિ. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તે ચરણારવિંદ પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને તે જ્ઞાની પુરુષની સમ્યક પ્રતીતિ આવ્યા વિના, એટલે ઓળખાણ થયા વિના, વિશ્વાસ આવ્યા વિના કે આત્મજ્ઞાની છે, સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, થવાની જ નથી. સિદ્ધાંતિક રીતે સિદ્ધાંત શાસ્ત્રમાં તો દેશના લબ્ધિનો સિદ્ધાંત છે કે કોઈ જીવને સત્પુરુષની દેશના ન મળી હોય ને આત્મજ્ઞાન થયું હોય એવું તો એક કેસ પણ છે જ નહીં, એ તો સિદ્ધાંત પારિણામિક ભાવે. અને આવે છે એટલે સમ્યક પ્રતીતિ પ્રોપર ચેનલ લીધા છે, બહુ ફૂલ એન્ડ ફાઇનલ વાત કરી નાખી છે, અને તેમ તેમના પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવે છે અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવા છે તેની દશાને, એટલે જ્ઞાનીની દશાને એ પામે છે. જો એને સ सम्यक प्रतीति एटले ओळखाण थी विश्वास आवे, एक वार पण ओळखाण थी विश्वास आवे अने एना प्रत्ये अचल प्रेम थी जाए। लौकिक मां पण कहेवाय छे के निर्मल प्रेम होय त्यां कंडीशन वच्चे नथी होती, शर्ती प्रेम नथी થતો, એમાં કોઈ શરત જ નથી હોતી, એમાં સમર્પણની જ ભાવના હોય છે, એમાં ઊંચ નીચ નથી હોતું, સરખા લેવલમાં હોય, મિત્રો મિત્ર વચ્ચે હોય, પતિ પત્ની વચ્ચે હોય, ભાઈ ભાઈ વચ્ચે હોય, પિતા પુત્ર વચ્ચે હોય, માતા પુત્ર વચ્ચે હોય, ગમે તે જો ચોખ્ખો નિર્મળ પ્રેમ છે તો શરત નથી હોતી, શરત હોય છે ત્યાં સ્વાર્થ હોય છે, ત્યાં નિર્મળતા હોતી નથી। તો જ્ઞાનીના ચરણારવિંદ પ્રત્યે જે પ્રેમ હોય છે એ પ્રેમની અંદર તો શરત હોવાનો પ્રશ્ન રહેતો જ નથી। એને જ્યારે એવી સ્થિતિ થાય છે ત્યારે તે અવશ્ય જ્ઞાન દશાને પામે જ। આ માર્ગ સર્વજ્ઞાનીઓ એ સેવો છે, જે જ્ઞાનીઓ છે એને આ માર્ગ સેવો છે, ભૂતકાળમાં પણ સેવે છે અને ભવિષ્યમાં પણ સેવશે। જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, ભૂતકાળમાં આ જ પ્રકારે અમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે, ભવિષ્ય કાળે પણ એ જ માર્ગ છે, વર્તમાનમાં એ જ માર્ગ છે, ભૂતકાળે તો અમારો પુરાવો છે। સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ્ય જો, સર્વ શાસ્ત્રોમાં ઉપદેશ છે ને એનો લક્ષ્ય શું છે, કે બધું કઈ નહીં, કેન્દ્ર સ્થાને ક્યાં લઈ જવા માંગે છે કે એ જોવા જઈએ, તો હું કહું છું આ જે કહ્યું તે જ વાત છે। બધા શાસ્ત્રો પણ પોકારી પોકારીને આ વાત કરે છે, અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે, જેને સંસારથી છૂટવું હોય એને, તેણે અખંડ વૃત્તિથી એમાં ખંડ પીડ્યા દીધા પીડ્યા વિના, આશરો પીડ્યા દીધા વિના એ જ માર્ગને આરાધવો, એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ, બીજું બધું કર્યું છે પણ આ એક કર્યું નથી। જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી। એ અંધત્વ ટળવા માટે જીવે વિચાર કરવો, દ્રઢ મોક્ષેચ્છા કરવી, છોટવા માટેની તીવ્ર ભાવના કરવી, અને એ વિચારમાં અપ્રમત રહેવું, પ્રમાદ ન કરવો, તો માર્ગની પ્રાપ્તિ થઈ, અંધત્વ ટળે છે એ નિશંક માનજો। અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે, પોતાની કલ્પનાએ પોતાની ઠીક પડે એ રીતે અવળે માર્ગે ચાલ્યો છે, જોકે તેણે ધર્મના ક્ષેત્રમાં આવીને જપ તપ શાસ્ત્ર અધ્યયન એ વગેરે અનંત વાર કર્યું છે, તથાપિ જે કાંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી। એ આ છે કે જે અમે પ્રથમ જ જણાવ્યું કે સત્પુરુષના ચરણારવિંદમાં જમું અચળ પ્રેમે કરીશ એની પ્રતિક્રિયા કરીને, એ વાત મેં જે પહેલાં કરી છે એ જીવે કર્યું નથી, બીજું એણે ઘણું કર્યું છે। એ વાત સત્સંગને અનુસરતી અહીંયા વિકલ્પ કરવા યોગ્ય નથી, વિચારવાન જીવને એમાં બીજો વિકલ્પ કરવા યોગ્ય નથી। હાલ તરતમાં સમાગમ સંબંધી વિશેષ કરીને લખવાયું નથી, ક્યારે મળી શકાશે, સમાગમ થઈ શકશે એ વાત ચોક્કસ કરી શકાય એવું નથી। એ 663માં પત્રમાં પોસ્ટકાર્ડમાં અધિનિતિમાં પણ સત્સંગ વિશે બહુ સુંદર ભાષામાં બહુ સુંદર શૈલીમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે। 669 સૌભાગ્યભાઈ ઉપરના એ પોસ્ટકાર્ડ છે। અત્રેથી વિગતવાર કાગળ મળતા હાલ વિલંબ થાય છે, તેથી પ્રશ્નાદી લખવાનું બનતું નથી, એમ આપે લખ્યું તો તે યોગ્ય છે, શું કહે છે સુભાષભાઈ? લખું કે આપના તરફથી કોઈ વિગતવાર પ્રત્યુત્તર મળવામાં ઘણો વિલંબ થાય છે અને તેથી પ્રશ્ન લખવાનું સહેજે મન થતું નથી. જે વિચાર આવે એ લખી નાખતા. એમને એમ નથી લાગ્યું કે આમ લખવાથી મારો દોષ છે ને એની ખબર પડી જશે, એ એમણે વિચારી નથી. મારા દોસ્તો વીણી વીણીને મારે કહેવા છે, આગળ કરવા છે, અને તો જ મારા દોષનું નિવારણ થશે, તો જ આ સત્પુરુષ મારા દોષ કાઢવાનો ઉપાય સરખી રીતે મને બતાવી શકશે. કેટલીક વાત હું કહીશ, કેટલીક છુપાવીશ, તો મારા દોષ મૂળમાંથી નીકળવાનો કોઈ રસ્તો બતાવી શકે નહીં. કોઈ એવી પરિસ્થિતિ ડાક્ટર પાસે પણ અડધી વાત છુપાવીને અડધી તે ડાક્ટર હાથી દવા કરી કે ખોટી કરે, પછી દવા હાથી કામ ન કરે ત્યારે એમ કે ભાઈ દવા લાગુ ન પડી. દવા લાગુ ન પડી પણ તમે કીધું તો એના ઉપર તો આ જ દવા છે, તો તમને બીજું આમ પણ હતું તો કેમ તો બોલ્યા નહીં તમે, એ વાત કરવા ન કરી, એને બી કહેવું પડે. આખો કેસ સરખી રીતે જાણે તો દવા થાય ને. એમ આ રોગ છે, જીવને દોષ થાય છે, એ જીવનો રોગ છે, દશાનો રોગ છે. મૂળ સ્વરૂપ પરિપૂર્ણ નિર્દોષ હોવા છતાં જીવની દશાનો જે ભવરોગ છે, દોષનો રોગ છે, એ અનાદિથી ઘર કરી ગયેલો ક્રોનિક ડિઝીઝ છે, ઘર કરી ગયેલો રોગ છે. મૂળમાંથી કાઢ્યા વગર એને કોઈ રીતે નિરોગી થવાનો ઉપાય નહીં મળે, અને એના માટે તમે એને પૂરેપૂરું નિવેદન કરવું, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સાર ડાક્ટરને બતાવે અને હમણાં મુંબઈની કિશનદાસ હોસ્પિટલમાં ગયા હતા, કિડનીનું ઓપરેશન તો આપણે ડાક્ટર બહુ કડક હતો, સીધો કહી દઈએ મારી સૂચના કોઈ જરાક આગુ પાછું કર્યું છે, મારી જવાબદારી નથી આ કેસ ફેલ જાય, કેસ ફેલ જશે. 30 વર્ષનો જવાન માણસ હોય એને બચાવવો હોય, કેસ ફેલ ન કરવો હોય તો કેટલી ડિસિપ્લિન, કે ભાઈ એની અરે વાત કરવા જાય કે પહેલા બાણે પટ્ટી ટીંગાડેલી હેન્ડલ પાસે દરવાજો ખુલે ત્યાં જ જેટલા જાય એટલા ચગા ટીંગાડી દે, 10 ફૂટ ખુરશી દૂર રાખેલી એના રૂમમાં, સુવાના રૂમમાં. ભાઈ આ તમારી ખુરશી, દર્દી અહીંયા બેસવાનું અને મળવા આવે ને અહીંયા બેસવાનું 10 ફૂટનું અંતર, અને એ મોઢે પટ્ટી બે ના મોઢે, પોલાના મોઢે પટ્ટી નાના મોઢે, પોલાના દીદી ખુલ્લું રાખવા દેતા પણ જે જાય એને તો પટ્ટી બાંધીને વાત કરવાની. અને આ 10 થી 11 સિવાય કોઈને આવવા નહીં દઉં, 1 કલાકમાં જે આવવું હોય આવી જાય, ગમે ઇન્સેન્ટિવ કેરમાં અઠવાડિયું રાખ્યા તો કહેતો મોઢું જોવા નહીં જવા દઉં કોઈને, એની પત્નીને ને એની માને ને એના બાપને નહીં કોઈને નહીં વાત કરવી હોય ટેલિફોન થી કરો મિત્ર પણ. તમને લાગે છોકરો શુદ્ધમાં છે બેશુદ્ધમાં છે જીવે છે કે નથી જીવતો, તમારે ખાતરી કરવી હોય ને તો ટેલિફોન પડીને વાત કરવી જોઈએ, અંદર નહીં જવા દે. કડકમાં એટલું કડક ડિસિપ્લિન, તું ચંપલ બહાર કાઢો, ઓલાના સ્લીપર પહેરી લો, એક ઝીણી ઝીણી વાત. એ વખતે વિચાર આવે છે ગુરુ આજ્ઞા જો આ રીતે ઉપાશે ને તો બેડો પાર થઈ જાય. ડાક્ટરની સૂચના જે રીતે ઉપાસે છે એ રીતે જો સત્પુરુષની આજ્ઞાને ઉપાસવામાં આવે કે ઝીણામાં ઝીણે એનો એક વિકલ્પ છે આઉટ ઓફ ડિસિપ્લિન નહીં જવાનો, માન્ય રાખો તો વાંધો ન આવે, પણ એક જીવની જિંદગી બચાવવા માટે બધાએ આ ડિસિપ્લિન પાડવાનું, એને તો પાડવાનું નહીં, એને પાસે જવું હોય બધાએ પાડવાનું. તો આટલું કડક ડિસિપ્લિન જે હા આજ્ઞાંકિત પુણે રહે એ બચે. કોણ બચે? આજ્ઞામાં રહે. એક જિંદગી બચાવવા આટલું ડિસિપ્લિન પાડવું પડે તો અનંત જન્મ મરણ બચાવવા કેટલી ડિસિપ્લિન પાડવું પડે, એનો ગુણાકાર કરી લેવો જોઈએ. આટલું એને ત્યાં સુધી સમજવામાં ન આવે એની ગંભીરતા. આ તો રોગની ગંભીરતા સમજાવે છે એ લોકો, એમ કહીને રોગની ગંભીરતા સમજાવે છે કે ભાઈ આને ઇન્ફેક્શન લાગી જશે ને તો પંચાયતનો પાર નહીં રહીને બધી મહેનત કરેલી નિષ્ફળ જશે. 2-3 લાખ રૂપિયા તમે ખર્ચાય એ તો ઠીક છે કે પૈસા પૈસાના ઠેકાણે, પણ એને બચાવવો મારે મુશ્કેલ પડશે અને જોખમ જિંદગીનું ઊભું થઈ જશે. ઉંમર નાની છે, બધું પાડવા તૈયાર છું, પોતાના જીવ બચાવવા માટે એટલું પાડવા તૈયાર છું. આવી વાત, એટલી ગંભીરતા જ્યાં સુધી, એટલી વાસ્તવિકતામાં જીવ આવતો નથી ત્યાં સુધી જીવને બચવાનો કોઈ આરો વારો નથી, એમ સ્પષ્ટ સમજાય એવી વાત છે. એટલે આ સુભાષભાઈના દાખલા ઉપરથી મળે છે કે આપનો પત્ર નથી આવતો તો અમારે પણ આવી રીતે મન નથી મળતું. તો વાત મારી બરાબર છે, મારા પ્રારબ્ધ ઉદયને લીધે પત્ર લખવામાં અહીંથી વિલંબ થવાનો સંભવ છે. બરાબર છે, તમારી વાત પોતે પણ કબૂલ કરે છે, તથાપિ 3-3, 4-4 દિવસને અંતરે તમે અને શ્રી ડુંગર કઈ જ્ઞાન વાર્તા લખવાનું નિયમિતપણે રાખશો અને અત્રથી ઉત્તર લખવામાં કઈ નિયમિતતા તે ઉપરથી ઘણું કરીને થઈ શકે. તમારા 3-4 વ્યાડે કાગળ આવશે તો મારે પણ કઈ નિયમિતતામાં આવવાનું બનશે, માટે તમે લખવાનું ચાલુ રાખજો. એ વાત.
વાદિદેવ સિદ્ધિમંદર ભગવાન.